તારીખ 31/5/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 312-315 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 134
મેં તો વિકલ્પ છે શૂન્ય હું ઓર મેરે ભાવ છે મેં ભરપૂર હું આટલી વાત છે શૂન્યવાદી છે ને રજનીશ શૂન્યવાદી હતા ભીતર મેં કુછ નહીં હૈ આત્મા મેં ભીતર મેં કુછ નહીં શૂન્ય હૈ એકાંત એમ નથી વિકલ્પ છે શૂન્ય અપેક્ષા એને રાગ મલિનતા એ વિશ્વરૂપતા છે એનાથી શૂન્ય પણ એકરૂપ પ્રભાવ છે અનેકપણાથી શૂન્ય છે પણ મારા ભાવોથી મારા સ્વભાવથી હું ભરપૂર છું શૂન્ય પણ છું અને ભરપૂર પણ છું શેનાથી શૂન્ય છું કે વિકલ્પ છે વિકલ્પ માત્ર થી શૂન્ય છું આ જિંદગી આખી ઝાળ ઉભી થાય છે ને મોટી વિકલ્પની ઝાળ ઉત્પન્ન થાય છે એનાથી હું શૂન્ય છું અને મારા ભાવથી હું ભરપૂર છું ચિત્ત સ્વભાવ આજ ભાવ ચૈતન્ય સ્વભાવ ભાવથી હું ભરપૂર છું ભરપૂર એટલે બેહદ મારી ચેતનતા મટાડવા કે ઓછી કરવા કોઈ સમર્થ નથી અનંતકાળ નિગોદમાં રહ્યો તો પણ મારો સ્વભાવ અક્ષય પાત્ર એવો ને એવો એકલો નીકળો રહ્યો અનંતકાળે પણ એને ઘસારો લાગવું પડતો નથી અનંતકાળે પણ એને જૂનાપણું લાગવું પડતું નથી ગમે એવો મજબૂત કિલ્લો બનાવ્યો હોય પણ અમુક વર્ષો થાય એટલે આત્મગઢની કાંકરીએ ખરતી નથી એમ કે આત્મગઢ એવો છે કે એની કાંકરીએ ખરતી નથી એવો ગઢ છે એવો પોતાના સ્વભાવથી ભરપૂર છે અને વિકલ્પથી તો શૂન્ય છે ઓળખાણ વગર મહિમા આવે નહીં કોઈનો કોઈ પણ ચીજ નો ઓળખાણ વગર મહિમા આવે કાદવમાંથી કોઈ ધાતુનો ટુકડો મળે ત્યારે એના ઉપર કાદવ લાગેલો હોય કે મેલ કે છારી જામેલી હોય વજનદાર ધાતુ છે એટલે ખ્યાલ આવે જો ખબર પડે કે આ સોનાનો ઢાળિયો છે તો સાવધાની આવ્યા વગર ને ખબર પડે કે આ કાટ ખાધેલો લોઢાનો ટુકડો છે તો ઉકડામાં ફગાવી દે અને કામ કોકને વાગશે કાટવાળો તો ધનુર થઈ જશે કાટવાળું લોઢું વાગે તો ધનુર થઈ જશે એને ઉકડામાં ફેંકી દો કોઈને વાગે નહીં ઓકે ભટકાય ઠેસ આવે કરે એનું લોહી નીકળી જાય નાખી દો ઓળખાણ વગર મહિમા કેવી રીતે આવે ઓળખવાની વાત પહેલા છે મહિમા આવવા માટે આવો છે એમ ઓળખો ઓળખાણ થવી જોઈએ એવો પોતાનો ભાવ ભાસવો પોતાનો સ્વભાવ પોતાને ભાષ્યમાન થવો જોઈએ કે હું આવો છું અથવા પોતાની આવી હૈયાતી છે એમ સ્વીકાર થવો જોઈએ અસ્તિત્વ ગ્રહણ જેને કહે છે હૈયાતી એટલે અસ્તિત્વ આવી મારી હૈયાતી છે એમ અંદરમાં ગ્રહણ થવું જોઈએ આપણે ત્યાં શું ચાલે છે વિચાર કરીએ છીએ સોગાનીજી કહે છે કે વિચાર કરવાથી વસ્તુની પ્રાપ્તિ નથી ગ્રહણ કરવાથી પ્રાપ્તિ છે શું ફેર પાડ્યો વિચાર કરવાથી વસ્તુની પ્રાપ્તિ નથી, પણ ગ્રહણ કરવાથી પ્રાપ્તિ છે. ગ્રહણ કરવું જોઈએ, હું એમ છું એમ ગ્રહણ છું. ગ્રહણ કરવા અર્થે રુચિ આપવી જોઈએ, જરૂરત લાગવી જોઈએ. જરૂર વગર ગ્રહણ ન થાય, રુચિમાં જરૂર લાગવી જોઈએ. 250માં આખી લાઈન બેસાડી છે હમણાં. આચાર પણ આચાર ઉપર તો મૂકવું હોય, પણ ગ્રહણ જ ન થાય તો આચાર ઉપર ક્યાંથી મૂકે? રુચિ મેં ખરેખર અપની જરૂરત લગે તબ અપની વસ્તુ કી પ્રાપ્તિ હુએ બિના રહેતી નહીં. હવે એક લીટી છોડીને, જીસ વિષય કી રુચિ હોતી હૈ વહ વિષય સેંકડો બાહ્ય કાર્ય કરતે હોય ભી ચલતા રહેતા હૈ. બહાર કા ઉપયોગ તો ઉપર ઉપરી તોર સે ચલતા હૈ, ઉસમેં જાગૃતિ નહીં રહેતી. જીસ વિષય કી રુચિ હૈ ઉસમેં જાગૃતિ રહેતી હૈ. બસ આ જાગૃતિ થી ગ્રહણ થાય. હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું એની જાગૃતિ આવવી જોઈએ. આ ઉલટી જાગૃતિ પડી છે કે હું ફલાણો ફલાણો છું એની જાગૃતિ પડી છે. ઉલટી હું ફલાણો છું એમ ઉલટી જાગૃતિ પડી છે. જ્ઞાન તો મોજું જ છે, તો હું જ્ઞાન સ્વરૂપ છું એમ કેમ જાગૃતિ નથી ને? આની જાગૃતિ છે. રાગ પણ છે અને જ્ઞાન પણ છે. તો રાગ રૂપે પોતાને ગ્રહણ કરે છે કે નહીં? ફલાણો ફલાણો છું એવા રાગથી ગ્રહણ કરે છે કે નહીં? ગ્રહણ કરતા નથી આવડતું. જ્ઞાને છે, જ્ઞાન પણ છે અને રાગ પણ છે. કેમ જ્ઞાનને છોડીને રાગ રૂપે તું તને પોતાને ગ્રહણ કરે છો? જેવી રીતે તું રાગ રૂપે પોતાને ગ્રહણ કરે છો એવી જ રીતે તું જ્ઞાન છું, જ્ઞાન પણ તને ગ્રહણ કર, જ્ઞાન સ્વરૂપે ગ્રહણ કર. જ્ઞાન છે કે નહીં? ન હોય તો તકલીફ છે. જ્ઞાન ન હોય તો તકલીફ થાય, પણ આ તો પ્રશ્નને અવકાશ જ નથી. રાગ પણ છે અને જ્ઞાન પણ છે. રાગ પણ તું તને ગ્રહણ કરી રહ્યો છો, તપાસી લે તારા અનુભવ. તો જ્ઞાન હોવા છતાં કેમ રાગ પણ ગ્રહણ કરે? જ્ઞાન પણ તને ગ્રહણ કર, ભલે રાગ હોય કઈ વાંધો નહીં. રાગની વિદ્યમાનતામાં પણ જ્ઞાન પણ તું તને ગ્રહણ કર. જેમ જ્ઞાનની વિધિમાનતામાં રાગ પણ ગ્રહણ કરે કરે છે. બસ ઉલટું સુલટું છે. રાગ સ્વરૂપે પોતાને ગ્રહતા, આકુલતા અને દુઃખથી અભેદતા અને એકત્વ થાય છે. તો પછી દુઃખ મુક્ત થવું હોય ને તો જ્ઞાન સ્વરૂપે પોતાને ગ્રહણ કરવું રહ્યું. એવા દુઃખથી મુક્ત થવું હોય ને પોતાના જ્ઞાન પોતાને જ્ઞાન સ્વરૂપે ગ્રહણ થવું જોઈએ. દુઃખથી મુક્ત થવાની તો જરૂર છે કે નહીં? પણ દુઃખ લાગવું જોઈએ. દુઃખમાં દુઃખ નથી લાગતું, એ બધી વધારે કપડી પરિસ્થિતિ છે. રાગાદી દુઃખ ભાવ હોવા છતાં એમાં દુઃખ નથી લાગતું, એ જીવની વધારે કપડી પરિસ્થિતિ છે. પોતાની વાત કરી છે, અંગત વાત. અધ્યયન આદિ કા કાફી રહસ્ય પૂજ્ય ગુરુદેવ શ્રી ને પૂજ્ય ગુરુદેવ શ્રી છે અપને કો મિલ ગયા હૈ. જે ઘણા શાસ્ત્રો વાંચીને એનું રહસ્ય પ્રાપ્ત થાય એવું રહસ્ય તો ગુરુદેવ પાસેથી મને તો મળી ગયું છે. શાસ્ત્ર સ્વાધ્યાય ઘણા શાસ્ત્ર સ્વાધ્યાય પછી જે રહસ્યની પ્રાપ્તિ થાય તો મને ગુરુદેવ પાસેથી મળી ગઈ છે. ક્રમબદ્ધ કહા લિખા હૈ અપને કો ક્યા દરકાર હૈ, ક્રમબદ્ધ નો વિષય શાસ્ત્રમાં કઈ ગાથામાં આવે છે એની મારે કઈ કામ નથી, અને એની મારે કોઈ યાદદાસ્ત રાખવાની, દરકાર કરવાની, સાવધાની કરવાની, ધારણા કરવાની કોઈ જરૂર નથી, એવો ભાર હું કરવા ઉપાડવો, યાદ રાખવાનો બોજો હું કરવા ઉપાડવો એમ કે સિદ્ધ આપને સિદ્ધાંત બેઠ ગયા. એ ક્રમબદ્ધ નો જે સિદ્ધાંત છે એ બેસી ગયો, પછી ક્યાં લખ્યું છે એની સાથે કઈ પોતાને નિસ્બત નથી. સિદ્ધાંત બેઠ ગયા ઓર અનુભવ મેં ભી આ ગયા, બે વાત છે. બેસી ગયા એમની અનુભવ પણ થઈ ગયો, અનુભવ સિદ્ધ થઈ ગયો સિદ્ધાંત. પછી એ સિદ્ધાંત કયા શાસ્ત્રોમાં કઈ ગાથામાં એ વાત મારે જોવાની જરૂર રહેતી નથી. ફિર ક્યાં કામ હે, મસ્તી હતી, જરાય બોજો ઉપાડવો નહીં. અંદરમાં મસ્ત હોય અને પછી શાસ્ત્રનો બોજો ઉપાડવો ગમતો નથી, ભૂલ નહોતો લીધો શાસ્ત્રની સગડી. તમે ઘરે જઈને શાસ્ત્ર રોજ વાંચો છો ને, કે દુકાનમાં ધંધા વેપારથી છૂટા થઈ ને ઘરે આવો તો પછી શાસ્ત્ર તો વાંચો ને, કે ધંધા વેપારમાં જ એટલો બધો કંટાળી જાઉં છું, બજારમાં જ એટલો બધો કંટાળી જાઉં છું બજારમાં જઈને, તો પછી ઘરે આવીને શાસ્ત્ર કી સગડી ક્યાં જલા નાખે? શું કીધું? શાસ્ત્ર કી સગડી ક્યાં જલા નાખે? કઠણ પડે ને. આપણે ત્યાં બીજાને શુભાવનો મહિમા છે, આપણે ત્યાં શાસ્ત્ર સ્વાધ્યાયનો મહિમા વધારે છે. મમત્વ થઈ ગયું હોય માછી માછીને, પછી એની કિંમત કાઢી નાખે. મહિમા બહુ આવી ગયો હોય શાસ્ત્ર સ્વાધ્યાયનો, પછી એની કિંમત કાઢી નાખે તો પછી આકરું લાગે. પુરાતન શુભભાવવાળાને ક્રિયાને ઉડાડે તો એને આકરું લાગે. અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાયની ક્રિયાનો મહિમા કર્યો તો એને ઉડાડે તો એનું આકરું લાગે. કોઈ મતલબ નહીં, ક્રમબદ્ધ કા લિખા હે અપને કો ક્યા દરકાર હે? હું તો દરકાર જ કરતો નથી ને, કે કઈ વાત ક્યાં લખી છે, મારે શું દરકાર કરી ને.
સિદ્ધાંત નથી જોતો એટલા માટે ગુરુદેવ આ ગાથાનો આ અર્થ કાઢે છે એ બરાબર નથી. હે, ગુરુદેવ આ ગાથામાંથી આ અર્થ કાઢે છે એ બરાબર નથી. સામે સામે આવી ગયો
એવું છે. એ તો અર્થમાં અર્થની મારામારી ચાલે છે. પ્રયોગમાં તો આવે કે દિવસે અહીંયા આ અર્થ ન થાય ને આ અર્થ થાય એનો ઝઘડો ચાલે છે. તો એ વાત સિદ્ધાંતિક રીતે પ્રયોગમાં ઉતારીને યથાર્થ છે કે નહીં એને પ્રયોગથી પરિણમાવવી, એ વાત તો ક્યાંય ને ક્યાંય રહી જાય, બહુ દૂર રહી જાય. હજી તો આનો અર્થ આમ થાય કે ન થાય એનો જ ઝઘડો છે. અર્થ થાય કે ન થાય, સિદ્ધાંત બેસે છે કે નહીં, ખરી વાત એ છે કે સિદ્ધાંત બેસે છે કે
નહીં.
સિદ્ધાંત બેસતો નથી એમ કે તો ગુરુદેવ ની વાત બેસતી નથી એમ નો કેવું એટલે એમ કે પણ અહીંયા એ અર્થ નીકળતો નથી. એટલે એમ કે ક્ષરોક્ષમમાં તો એવું છે કે ભાઈ વિદ્વાનોનો ક્ષરોક્ષમ વિશેષ હોય, જ્ઞાનીઓનો ક્ષરોક્ષમ ઓછો હોય, તો અર્થ વિદ્વાનોનો કોઈ વાર સાચો પણ હોય, અને કોઈ વાર જ્ઞાની એમ કહ્યું હોય કે બરાબર છે તમારો અર્થ બરાબર છે, અહીંયા તમે કહો છો એવો અર્થ થાય છે એમ પણ કે ક્યાંક, પછી બધે લઈ લે એક જગ્યાની વાત બધે લઈ લે એવું થાય છે. જ્યારે આખા શાસ્ત્ર નું દોહન અને રહસ્ય જેની પાસેથી મળે એના પ્રતિ બહુમાન તો આવ્યા વિના બહુમાન તો આવે. હું તો શાસ્ત્ર ભણી ભણીને થાકી ગયો, વાંચી વાંચીને હેરાન થઈ ગયો, પણ એનું રહસ્યનું તો પત્તો લાગતો નહોતો. એવું છે કે જેને એનો ભાવ બેસાડવો છે એની વાત બીજી છે, અને કોઈને તો શું છે કે ભાઈ અહીંયા અર્થનું જ મહત્વ હોય, શબ્દના અર્થનું મહત્વ હોય. એમાં શું છે, કોઈ પણ વાત જેનું જેનું મહત્વ હોય એનો એને મહત્વ ઉડાડો એટલે એને એ વાત દુઃખ ઉત્પન્ન કરનારી થશે. આ ઉપવાસ કરે એને તમે કહો તમારા ઉપવાસની કોડીની કિંમત નથી, લાંઘન કરો છો. ઉપવાસ કરતા હોય ને તમે એમ જેમ કહો કે આ તમે લાંઘન કરો છો, તેને કેવું લાગે? હે, કેમ કે એને એમાં તપશ્ચર્યાની શ્રદ્ધા છે. આ માતાજીને માનતા હોય પછી ભલે ને મેલડીને માનતો હોય કે અંબાજીને માનતો હોય કે શિકોત્રીને માનતો હોય, પણ એને એમ કે બાબા કાંઈ નથી, આ બધું ભતિંગ છે, શું કે છે, એને કેવું લાગે? એને કેટલો બધો મહિમા હોય એની માતા. આ તો આદ્ય શક્તિ છે, આખા જગતની શક્તિ અહીંયા છે, એ શું માનતો હોય એની માતાજીને? કે આખા જગતની શક્તિ આ એક દેવીમાં ભરેલી છે, બ્રહ્મા વિષ્ણુને મહેશ એને દર્શન કરવા આવે છે એમ કે હું એની બધી સ્તુતિ એવી ગોઠવે, માતાજીની સ્તુતિ ગોઠવે તો એવી ગોઠવે કે ત્રણેય લોકના દેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ એને પગે લાગવા આવે છે, એને વંદન કરવા આવે છે. એને તમે આમ કહો છો, આ એવું જ બધે છે. શાસ્ત્ર સ્વાધ્યાયનો મહત્વ બહુ કર્યું હોય એને એમ કહો કે આ તારો શાસ્ત્ર સ્વાધ્યાય છે, એ આકુલતા છે. શું? એકલી આકુલતા છે. જે શાસ્ત્રના સ્વાધ્યાય સાથે અભેદ થયેલું જ્ઞાન આકુલતાથી અભેદ થયેલું છે, આવશે ગુણ આગળ. અને સ્વરૂપના અનુભવથી અભેદ થયેલું જ્ઞાન નિરાકુલતા સાથે અભેદ છે, એને આકરું લાગે. એમ અર્થનું મહત્વ હોય એને એમ કહો કે એ અર્થમાં કાંઈ દંત નથી, હવે અર્થ આવડે કે ન આવડે એને દુઃખ લાગે. લોજિક કોઈ વાર એવું હોય છે કે હજી અર્થ જ નો આવડતો હોય પછી ભાવ ક્યાંથી સમજા છે? લોજિક તો એમ બેસાડી દઈએ, આ તો મને દલીલ કરવાનું કે એટલે આ બધું એવું છે. તમે કોર્ટની અંદર દલીલબાજી થાય જ છે ને, કાયદો આમ કે છે, પછી લડાઈ કાયદાની જ બધી હાલે, એવું છે આ બધું. એટલે બનાસદાસીએ ટોટલ માર્યો, વાદ વિવાદ કરે તો અંધા સદગુરુ કહે સહજ ગા જાઓ, ફેસલો કરી નાખ્યો. કેમ કે વાદ વિવાદ કોણ કરે છે? કે જે હિત અને અહિતને ગૌણ કરે છે, એ મારે અર્થનું કામ નથી. આ આમ કહે છે તેમ કહે છે કામ નથી. આત્માનું હિત તેમાંથી કેવી રીતે સધાય છે, અહિત કેવી રીતે થઈ જાય, આ મારું પ્રયોજન છે. એ પ્રયોજનને અનુસરીને એનો પ્રશ્ન ઉઠે તો વ્યાજબી છે. પ્રયોજનને મૂક પડતું અને બીજી દલીલબાજી થાય કે તર્ક ઉઠાવવામાં આવે કે પ્રશ્ન ઉઠાવવામાં આવે તો એ વાદ વિવાદ કરવાની. જેમ કે નિમિત્તની વાત ચાલી, નિમિત્ત વગર બતાડી દઈએ તો કોઈ તો નહીં. અનાજનો દાણો વાવ્યા વગર કોઠીમાં રાખો લાખ વર્ષ સુધી, ન હળે એવી રીતે કરવામાં એમાંથી અનાજની ટુંડી થાય તો કયો, એને વાવવું જ પડે, એને યોગ્ય ભૂમિ બનાવવી પડે, ખેડીને એને પાણી પાવવું પડે, એટલું પાણી પાય કામ ન આવે, પછી એને સૂર્યનો પ્રકાશ ઉઘાડ મળવો જોઈએ, વરસાદ એટલો થાય ને કંઈ કામ આવે, પછી વરાપ નીકળવી જોઈએ. આ બધા નિમિત્તો ભેગા થાય ત્યારે અનાજ થાય. નિમિત્ત વગર કાંઈ થાય દુનિયામાં? તમારે પાણી ઠંડુ હોય ને ઉનાળા શિયાળામાં ગરમ પાણી જોતું હોય તો કેમ પ્રાઇમસ હાથમાં લ્યો છો, કેમ ગીઝર ગરમ પાણી કરો છો? પરિણીતિ કેમ નિમિત્ત વગર પાણી ગરમ થવાનું છે? એને મેળે મેળે હજાર દ્રષ્ટાંત મળે, એને હજાર વાતો મળે. તો જીવ રાગ કરો તો એને કર્મ મંજાય કે નહીં મંજાતું? એમને કર્મ બંધાયું કર્મ વગરના તો હતી જ તે, આ કર્યો ત્યારે એને કર્મ બંધાયું ને. નિમિત્ત નૈમિત સંબંધના એટલા બધા દ્રષ્ટાંતો મળે કે અસત્યનો આગ્રહ થાય એમાંથી. શું અને એમાં વાદ વિવાદ કરવો હોય તો જેટલા વર્ષ વાદ વિવાદ કરવો એટલા વર્ષ વાદ વિવાદ થાય એમાંથી. આયા તો શું છે કે તારું હિત અહિત ને સમજીને તું પ્રશ્ન કર. પ્રશ્ન કરવાનો વાંધો નથી, એક ને હો કર, પણ હિત અહિત ને અનુસરીને પકડમાં એ વાત રાખ કે મારા હિત અહિત નો એમાં મુદ્દો છે કે નહીં. આવા ચર્ચામાં નેત્રી ચર્ચા નથી, વાદ વિવાદ છે. એવી રીતે હિત અહિત ને એકોર મૂકીને વાદ વિવાદ કરનારા બધા આંધળા છે. હિત અહિત ને જોતા નથી માટે બધા આંધળા છે. વાદ વિવાદ કરે છો અંધા, સદગુરુ કહે સંતા ધંધા. હા સીધી વાત છે, મમનું કામ છે કે ટપટપનું કામ છે એમ લેવું જોઈએ. સિદ્ધાંત બેઠ ગયા ઓર અનુભવ માં આ ગયા, પછી કઈ ગાથામાં ક્યાં લખ્યું છે એનો અર્થ થઈ શકે નથી. સદુ મારે કઈ કામ નથી, જે શ્રી ગુરુએ કહ્યું એનું રહસ્ય મને પકડાણું કે પર્યાય ક્રમબદ્ધ છે. હું નાયક છું, બરાબર છે, હું નાયક છું, પર્યાય એના ક્રમે જે થયું હોય થાય, મારે કઈ વાંધો નથી. કોઈ પર્યાય ને ઘડવી નથી, કોઈ પર્યાય ને કરવી નથી, કરવું કરવું ની બધી આકુલતા મારી શાંત થાય છે. મને સિદ્ધાંત બેસી ગયો, વાત યથાર્થ છે. જાઓ વાત પૂરું થઈ ગઈ, અનુભવમાં આવી ગયું અને કર્તૃત્વ મટી ગયું. કર્તૃત્વ મટી ગયું એટલે કરવાપણાની આકુળતા છૂટી ગઈ, મારું દુઃખ મીઠું, દુઃખ મટીને સુખ થયું, વાત પૂરી થઈ ગઈ. પુરુષાર્થ વગર થાય? હું નાયક છું એવો આશ્રય અને પર્યાય બુદ્ધિનો છૂટવાનો, પર્યાય બુદ્ધિ છોડવાનો પુરુષાર્થ, એ આમાં પુરુષાર્થ રહેલો છે. કોઈ કે પુરુષાર્થ ક્યાં છે તો પર્યાયને કરવાનો નથી, પણ પર્યાય બુદ્ધિ છોડવાનો તો પુરુષાર્થ છે ને. પર્યાયને કરવાના પુરુષાર્થને તમે અત્યારે હજી પુરુષાર્થ માન્યો તો કારણ કે જે પર્યાય બુદ્ધિનો અભાવ થાય એનું નામ પુરુષાર્થ છે, અને પર્યાય બુદ્ધિનો અભાવ કરે છે ક્રમબદ્ધ. માટે ક્રમબદ્ધનો ન્યાય છે એ પારમાર્થિક રીતે સ્વીકાર કરવા યોગ્ય છે. કેમ કે આગમમાંથી નહોતો સમજાણું, હું તો પોતે દિગંબર હતા મૂળ, એને ઘણા શાસ્ત્રો વાંચી લીધા હતા, પંડિત બોલાવીને સમજાયતા, અંદરથી કાંઈ હાથમાં ન આવ્યું, ગુરુથી સીધું મળ્યું. પછી પાણીની તરસ લાગી હોય, પ્રાણ જાતા હોય, પછી પાણી પીવરાવે અને પાણી પીધા પછી એમ પૂછાય ગયેલા તમે ઘર બામણનું છે કે ભંગીનું છે? પાણી પી લીધું, તરસ લાગી હતી, હવે એમ પૂછે કે આ ઘર કોનું, બ્રાહ્મણનું છે કે ભંગીનું ઘર છે? તરસ લાગી હતી ને પાણી પીધું, પાણી બ્રાહ્મણનું નથી અને પાણી ભંગીનું નથી, પાણી તો પાણી જ છે. એક કૂવામાંથી, એક વિરડામાંથી, એક નદીમાંથી પાણી તો પાણી લીધું, આપ્યું એ ઉપકારી, જેને પીવડાવ્યું તે ઉપકારી, સીધી વાત વિશે. પાણી પીને ઘર પૂછે એને મૂરખ કે છે. શું એને શું કે છે? મૂરખ કે છે. તો પછી પેલા પૂછવું તું તારે, તરસ લાગી તારે તો પી લીધું, ને હવે કે છે કે ઘર કોનું છે? એટલે આ વરસ તો પડતું. તારા જેવો કોઈ સ્વાર્થી અમે જોયો એ તો દ્રષ્ટાંત આપ્યો છે શ્રીમદજીએ તો, કે ક્ષીરસાગર દૂધનું, દૂધ જેવું મીઠું પાણી હોય. ક્ષીરસાગર એટલે દૂધ જેવું મીઠું પાણી હોય, એવું મીઠું દૂધ હોય એક ગ્લાસ એવું પાણી હોય. પણ એ તો લાખો યોજન દૂર છે. અહીંયા તરસ લાગી હોય તો એક ટાઢા પાણીનો કળશો છે એ ક્ષીરસાગર કરતા વધારે કામ કરે. બોલો, ક્ષીરસાગર કઈ કામમાં ન આવે, મરી જાય. એનું સ્મરણ કરે કે પાણી તરસ ન મટે કઈ. એમ શાસ્ત્રનું જ્ઞાન છે એ તો દૂરવર્તી છે, અને પ્રત્યક્ષ જે જ્ઞાન દાતાર છે એ તો એને તરસ ઠારી દે છે, આકુલતા મટાડી દે છે. એવું છે, પ્રત્યક્ષ સદગુરુ સમજ નહીં, પરોક્ષ જેનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર. જીનેન્દ્ર ને છેલ્લે મૂક્યા છે, પહેલા પ્રત્યક્ષ ગુરુ, પછી જીનનો ઉપકાર, પરોક્ષ જીનનો ઉપકાર. પ્રત્યક્ષ એ બધો ગુરુ, પરમ ગુરુ છે. પરોક્ષ જીનો ઉપકાર છે પછી પ્રત્યક્ષ ગુરુ. એ પહેલા એવું સમજવામાં ના આવ્યું હોય એને આત્મહિતનો વિચાર બીજો નથી. મારે આત્માનું હિત કરવું છે, મારું હિત કરવું છે, વાત એને જે વિચારમાં પણ આવી નથી, એ ક્લાસમાં મૂકી દીધો. પણ રોગ થયો તો ડાક્ટર પાસે જવાના સિવાય બીજો શું એને વિચાર આવે? એ તો કયો ચોપડી વાંચવાનો વિચાર આવે? સીધી વાત તો એ છે, સિદ્ધાંત બેઠ ગયા ઓર અનુભવ મેં આ ગયા, ફિર ક્યા કામ? સિદ્ધાંત બેઠ ગયા ઓર અનુભવ મેં આ ગયા, ફિર ક્યા કામ? પછી મારે શું કામ છે? મારે કોઈ શાસ્ત્ર નું કામ એસે મહારાજ સાહેબ છે. સબ બાતે અપને કો તૈયાર મિલ ગઈ હૈ, એમણે વાંચી વાંચીને જે વાત ખોલી ખોલીને બહાર કાઢી આપણને સીધી બેસી ગઈ માટે તૈયાર મળી ગઈ છે. ખરેખર તો શું છે, નિમિત્તના ઉપકારથી વાત કરે છે, માટી બે મળી ગઈ છે. ગ્રહણ કરવાની યોગ્યતા તો પોતાની છે, પાત્રતા તો પોતાની છે. પાત્રતાથી વાત નથી કરતા, પોતાની વાત છે, નિમિત્તથી વાત કરે છે. મહારાજ સાહેબ થી આપણને બધું મળી ગયું, જૈસે કે પિતા કી કમાઈ હુઈ પૂંજી વારસી મેં વારિસે મેં બિના પ્રયત્ન કે મિલ જાય. એમ પિતાની કમાવેલી મૂડી બાપ કમાય જેમ છોકરાને મળી જાય છે, એમ ગુરુદેવે ઘણા શાસ્ત્રો હજારો શાસ્ત્રો વાંચીને જે વાત બહાર મૂકી આપણને સિદ્ધિ મળી ગઈ, વાંચવાની જરૂર પડી નહીં. એટલો વખત અને શક્તિ બે આપણી બચી ગઈ એમ કહે છે. એવી પોતાની યોગ્યતા પોતે તૈયાર કરી હતી, એનો અર્થ ખરેખર તો એમ થાય છે કે એ વાત સમજવાની યોગ્યતા વગર પરિશ્રમે સમજાઈ જાય એવી યોગ્યતા પોતે તૈયાર કરી હતી ત્યારે એ સમજાણી કહેવાય. કાળ પાકી ગયો, કાળ પાકી ગયો, પુરુષાર્થ ઉપાડ્યો જે કયો તે એક સાથે છે, પાંચે સંભાઈ એક સાથે છે. જીવન પરિચય વાંચો કેવી યોગ્યતા કેવી રીતે મળી છે, એટલા માટે તો જીવન પરિચય આપ્યો છે. શું છે કે નહીં આમાં? અમારામાં છે બધું. આગળ તો બીજા શાસ્ત્ર ઉપાડવું પડે એવું નથી. સત્પાત્રતા શ્રી સુગાનીજી કી જીવન યાત્રા, એમાં પાનું ચાર, ચોથું પાનું છે. સાધુ સંતો કા સમાગમ, જિનદેવ દર્શન, જૈન ગ્રંથો કા આડોલન. આડોલન એટલે હિન્દી ભાષામાં એટલે ઘણું વાંચવું, ડોળવું. આડોલન કરના શ્રી સુગાનીજી કી દિનચર્યા કા અનિવાર્ય અંગ બનતા ગયા. વે જબ તબ તબજન્ય, વે જબ તબજન્ય ધર્મગ્રંથો કા ભી તુલનાત્મક અધ્યયન ક્યા કરતે થે, જબ તબ અન્ય ગ્રંથો કા અન્ય ધર્મગ્રંથો કા ભી તુલનાત્મક અધ્યયન ક્યા કરતે થે, જૈન સિવાયના ગ્રંથો પણ વાંચતા હતા. ઉનકી સ્વાધ્યાય રુચિ ઇતની બઢ ચલી થી, એટલે ખોજ હતી ને, શોધ હતી કે વે દુકાન પર ભી તનિક સા અવકાશ મિલતે હી યા ગ્રાહકો કો નોકર કે હવાલે કર શાસ્ત્ર સ્વાધ્યાય મેં ખોલ જાતે થે. દુકાને શાસ્ત્રો રાખતા હતા, થોડોક સમય મળે એટલે શાસ્ત્ર વાંચવા બેસી જાય. અને શાસ્ત્ર વાંચવા વાંચતા હોય એમાં કોઈ ગ્રાહક આવે તો નોકરને કે તું બતાવી નાખ, ચિંતન મનન મંથન કે ધ્રે મનન કઈ પતવાનો લાગે. ખડગાસન ધ્યાન ક્રિયા કા અભ્યાસ ક્યા, પછી યોગ ના અભ્યાસ માં ગયા, કલાકો સુધી ઉભા ઉભા ધ્યાન કર્યા. એકાંત મેં હઠ યોગ્યો કે હઠવાદ કા સાધા, એકાંતમાં હઠના પ્રયોગ બધા કર્યા યોગના. યહાં તક કે એક બાર તો ગ્રસ્ત બંધન સે દૂર હોને કે લીએ ઘર છોડકર ડેઢ દો માહ તક શહેર કે એક ધર્મશાળામાં એક વિદ્વાન પંડિત રખકર રાત રાતભર જાગકર અનેક જૈન ગ્રંથો કા ગહન પારાયણ ક્યા. એક વખત તો લોર્ડ બેમીના ઘર છોડી દીધું, એક પંડિતને ધર્મશાળામાં કોઈ ને કોઈ પંડિત બે જણા શાસ્ત્ર સ્વાધ્યાય રાતના જો ઉજાગરા કરી કરીને શાસ્ત્ર માંચ્યા. ઘંટો હિ ચિંતન મનન ધ્યાન આદિ ક્રિયાઓમાં રત રહેતે, તથાપિ જીસ પરમ સત્ય કો પાને કે લીએ ઉનકા રોમ રોમ વ્યાકુળ વ બેચેન થા. જો શું હતું આ પાત્ર દાઈથી આવે છે. તથાપિ જીસ પરમ સત્ય કો પાને કે લીએ ઉનકા રોમ રોમ વ્યાકુળ વ બેચેન થા, ઉસકા સાક્ષાત્કાર ઉને નહીં હુઆ તો નહીં હુઆ. સાક્ષાત્કાર નહીં થયો પણ યોગ્યતા આવી ગઈ. અહીંયા અણમોલ મનુષ્ય ભાવ કા એક અંશ તો ઈસ ભટકન મેં નીકળ ગયા. મનુષ્ય આયુનો કેટલો અંશ તો એમાં પસાર થઈ ગયો. જ્યારે અહીંયા આવ્યા હતા 34 વર્ષની ઉંમરે અહીંયા આવ્યા. એ પહેલાંનું આયુષ્ય વ્યતીત થઈ ગયું. આત્મવિરસે ઉનકા આર્તમન બાર બાર પુકારતા કે યદિ સત્ય સે સાક્ષાત્કાર નહીં હુઆ તો ફિર મેરે ઇસ નશ્વર શરીર કા ઇસ અસાર સંસાર સે ઉઠ જાના ઈ શ્રેષ કર હે. પ્રાણ ચાલ્યા જાય તો ભલે સાક્ષાત્કાર કરી લેવો. અનુભવ કહો કે અનુભૂતિ કહો, બંને એક અર્થ છે. અને આવિષ્કાર એટલે ઉત્પન્ન થવું, તે અનુભવનું પ્રત્યક્ષ ઉત્પન્ન થવું એને આવિષ્કાર કહેવાય. બસ એમાં જે અનુભવમાં પોતાનો આત્મા આવ્યો એવો જ છું એવો જે પ્રતીતિ ભાવ તેને સમ્યક પ્રતીતિ અથવા સમ્યક દર્શન કહેવામાં આવે છે. બસ એટલી વાત છે. હા પાત્રતા હતી, પાત્રતાથી ખોજ હતી, વસ્તુને ખોજમાં નીકળ્યા હતા. એવી ખોજ આગળ ચાલી કે પોતાના આત્માનો વિરહથી એમને એમ થતું હતું કે આ શરીરનો ભલે આ સંસારમાંથી નાશ થઈ જાય તો બહેતર છે, પણ મને આત્મ સાક્ષાત્કાર તો મારે થવો જોઈએ. જે કળશ આવે છે ને તેવી શું સમયસારમાં તેવી શું અયમ કથમપી મૃત્વા કૌતહલી સન, આ એ વાત છે. અયમ કથમપી મૃત્વા કૌતહલી સન, એટલું કુતૂહલ, એટલી જિજ્ઞાસા, એટલી પ્રાપ્તિની ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની એટલી ભાવના કે મરીને પણ લેવું છે મારે, એટલી પ્રધાનતા આવે એવી જે ભાવના તે આત્મબોધનું કારણ છે. સ્વરૂપ પ્રાપ્તિની આવી ભાવના તે આત્મબોધનું, આત્મજ્ઞાનનું, સ્વરૂપ પ્રાપ્તિનું કારણ આ એક જ છે, બીજું કોઈ કારણ નથી. ખરેખર તો આત્મપ્રાપ્તિનું કારણ આ ભાવના છે. જ્યાં સુધી આ ભાવનામાં ન આવે ત્યાં સુધી પાત્રતામાં નથી, પાત્રતામાં નથી ત્યાં સુધી વસ્તુની પ્રાપ્તિ નથી થતી. આ સીધી સાદી વાત છે. બીજે બધે ભટકા જ કરે, આ જોઈ તે જોઈ, આની જરૂર ને તેની જરૂર, આનું મહત્વ ને તેનું મહત્વ, ઉપયોગમાં ચેતા આવે કે દિવસે. ઓલું તો આખા જગત થી ઉઠી જાય કે આખું જગત ગમે ત્યાં જાય ને દોડીને, મારે મારી અનુભૂતિ સિવાય હવે કઈ મતલબ નથી, પછી વાંધો નથી. એ તો જગતની સાવધાની અને સંયોગની સાવધાની થયા વગર ચાલુ જ છે. એનાથી જ્યાં ચાહ હૈ વહાં રાહ હૈ, નીચે લીધું છે ને, જ્યાં ચાહ હૈ વહાં રાહ હૈ, ચાહ નથી તો રાહ પણ. પછી તો અનુભવમાં તો અનુભવીની જેટલી વાતો હોય એ સીધી સીધી બેસી જાય, સરળતા વાળાને બેસી જાય છે, તો અનુભવીને બેસી જવાનો પ્રશ્ન જ નથી. આપણે તો ઘણું વાંચીને આટલા તૈયાર નથી આવત, આ તો ગુરુદેવે વાંચીને બધું તૈયાર માલ કરીને આપ્યો, આપણને તો સિદ્ધ જ પચી જાય છે. માટે આપણને તો મહેનત એમને અને ફળ્યું આપણને એના જેવું થઈ ગયું. એ વગર ન કહેવાય, એ વગર આ જીવની જે રાગ ને પોતાના સંયોગ સાથેનું જે જોડાણ છે અને એમાં જે ચીકણાશ છે એ છૂટે જ નહીં. ચીકણો થઈને એવો ચોંટ્યો છે કે છૂટે જ નહીં, ભાવ જ એનો ચીકણો થઈ ગયો છે. એ ભાવ જે ચોંટે છે એ ભાવ ઉખડે કેવી રીતે? આવું ઉખડે નહીં. જ્ઞાની કો વિષયો મેં આસક્તિ નહીં હૈ, ઇસકા મતલબ ક્યા? જ્ઞાની ને વિષયોમાં આસક્તિ હોતી નથી એનો એનો મતલબ શું? એમ કે એમ કેમ કહ્યું છે? પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જ્ઞાનીની પ્રવૃત્તિ હોવા છતાં એને આસક્તિ નથી એમ કહેવા પાછળ શું મતલબ છે? ઉત્તર: અન્ય મત વાલે તો ઇસકો દૂસરી તરફ સે કહેતે હૈ લેકિન વૈસા નહીં હૈ. એ ઈશ્વરમાં લઈ લે છે, ઈશ્વર પ્રત્યે એને એટલી બધી ઈશ્વર ભક્તિ છે કે એને ક્યાંય આસક્તિ નથી ઉત્પન્ન થતી. એવી રીતે અન્ય મતિઓ એમ કહે છે. યથાર્થ મેં તો नानी को अपने त्रिकाली स्वभाव में निज ईश्वर में ऐसी आसक्ति हो गई है, अनंत गुणों ने आसक्ति छे। ज्ञानी ने पोताना स्वभाव ने आसक्ति एटली थी गई छे कि अन्य किसी पदार्थ में आसक्ति होती ही नहीं। एक विषय में आसक्ति थाय तो बीजा विषय छूटी जाए। आने संगीत में एटलो बधो शौक छे ने के एनुं खावामां ध्यान नथी रहेतुं, ખાતા ખાતા એ તો એ સંગીત મૂકે છે અને ખાવાની પડી નથી એમ કે શું કે એને સંગીત મળે તો ખાવાની પડી નથી। એક વિષયમાં તીવ્ર આસક્તિ થાય આ પૈસા પાછળ પડે છે કે નહીં, હે લાખો કરોડો ભેગા થયા હોય તો એનાથી એને મોટ શોખ ભોગવવાની પડી ન હોય, હજી ભેગા કરો હજી ભેગા કરો હજી ભેગા કરો, હે કોઈ નહીં પડી નથી એમ। અહીંયા આત્માની આસક્તિ એટલી થઈ જાય છે કે આખા જગતની આસક્તિ થઈ જાય છે, તો જીવના પરિણામનું વિજ્ઞાન છે। એક જગ્યાએ તીવ્ર આસક્તિ થાય બધું છોડી દે, આખા જગતને રાજપાટ છોડ્યા છે કે નહીં લોકોએ, આસક્તિથી રાજપાટ છોડ્યા છે કે નહીં, એડવર્ડ આઠમો નહીં નહીં કારણ કે એની સાથે લગ્ન કરીશ તો રાજગાદી ઉપર નહીં બેહાડવામાં આવે, તો આ તમારી રાજગાદી તમારે ત્યાં એક આશક્તિ મહારાજની આશક્તિ છૂટી ગઈ। કોઈ પણ એક આશક્તિ થાય તીવ્ર એટલે બીજી બધી આશક્તિ છૂટે। આ જ્ઞાનીને આ છે, યથાર્થમાં જ્ઞાનીને પોતાના ત્રિકાળી સ્વભાવમાં એવી આશક્તિ થઈ ગઈ છે કે અન્ય કિસી પદાર્થની એને આશક્તિ નહીં, મે સ્વભાવ મેં ઇતને આસક્ત હૈ, પોતાના આનંદ અમૃતમાં નિરાકુર શાંતિમાં ને સુખમાં આત્મિક સુખમાં ગરકાવ રહીએ છે, ડૂબેલા રહીએ છે, પછી એને બહાર ને કઈ પડી ખાવા મળ્યું ન મળ્યું, જેવું મળ્યું તેવું મળ્યું, કાંઈ નહીં જરૂરિયાત વગર જરૂરિયાત કાંઈ વાત નથી રહેતી, તો આત્મા ભલો ને પોતે ભલો બસ વાત પૂરી થઈ ગઈ, જગત જગતમાં પછી એને કોઈ નહીં, ફલાણા જગતના પદની મહત્તા માનની મહત્તા સંયોગની મહત્તા બધું ગયા જાય છે એમાંથી, કેમ કે સુખ પ્રત્યક્ષ છે, એને સુખ પ્રત્યક્ષ છે ને એથી બહાર નીકળીને બીજે જાય તો દુઃખ પ્રત્યક્ષ છે, પછી કોણ સુખને છોડીને દુઃખમાં જાય, જ્ઞાની તો સુખને છોડીને દુઃખમાં જતા નથી। અનુભવ પ્રકાશમાં લીધું છે કે ઇન્દ્રને ઇન્દ્રાસન ઉપર બેસવાનો વિકલ્પ ઉઠે એનું લક્ષ જાય કે હવે સભાનો સમય થઈ ગયો, ઇન્દ્ર સભાનો સમય થઈ ગયો, મારે એના કોના દ્વારપાળ હોય આપને છડી પોકારે સમય થયો છે, બધા આપની રાહ જોઈને આવી ગયા છે સભામાં, આપ ઇન્દ્રાસન ઉપર બિરાજો, આપણે લક્ષ્ય જાય કે હે સમ્યક દ્રષ્ટિ હોય ઇન્દ્રાસન ઉપર બેહવા જવું પડશે, આભૂષણ પહેરે કપડાં પહેરે અને સભામાં જવાના કપડાં દાગીના જુદા હોય ને, આપણે ઓફિસે જવાના જુદા ને બધે જવાના જુદા જુદા હોય છે કે નહીં, લગ્નમાં જવાના જુદા ને એને આકુલતા થાય છે, એટલું લક્ષ્ય જાય છે ત્યાં આકુલતા થાય છે, એવું દૈવી ઇન્દ્રાસન હોય પણ એના ઉપર બેહવા જતા એને આત્મામાં બેહવું છે, એને ઇન્દ્રાસન ઉપર બેસવું ઇન્દ્રને ઇન્દ્રાસન દુઃખરૂપ છે એમ કે છે અનુભવ પ્રકાશમાં, ઇન્દ્રને ઇન્દ્રાસન છે એ દુઃખરૂપ છે સુખરૂપ નથી,
ભગવાન જય ઓમ.